सरस्वती माँ हमें वीणा से एक जनकार करने दो। सरस्वती माँ हमें वीणा से एक जनकार करने दो। अपरिमित आज खुशियों को हमें साकार करने दो। सरस्वती माँ हमें वीणा से एक जनकार करने दो। मेरे सौभाग्य जो श्रीमान दर्शन दिए आकर, मेरे सौभाग्य जो श्रीमान दर्शन दिए आकर पधारे हैं, अतिथि घर पर नमन सत्कार करने दो। सरस्वती माँ हमें वीणा से एक जनकार करने दो। बिचारे राम पाकर प्रेम शबरी घर पधारे थे, इन खट्टे मीठे बैरों से हमें सत्कार करने दो। अपरिमित आज खुशियों को हमें साकार करने दो। सरस्वती माँ हमें वीणा से एक जनकार करने दो। इन्हें चिर आयु दे दो माँ, उजाला देश में होवे, फले फूले ये फुलवारी, इन्हें उपकार करने दो। सरस्वती माँ हमें वीणा से एक जनकार करने दो।
Jai Jinendra. Today we have a special program. Normally we have a satsang with Mahendra Bhai, but today we have a special guest, Mukesh Bhai Doshi, visiting us at Jain Center for the first time. And I would like to ask Kanbhai Mehta to give an introduction to Mukesh Bhai. Kanbhai, please.
આઈ ડોન્ટ નો, ઇન્ટ્રોડક્શન હું શું આપી શકું, કેમ કે આપણે તો જે ન્યૂઝ લેટરની અંદર તો આપણે એમની ઓળખાણ તો આપી દીધી છે. જસ્ટ મારું પર્સનલ વાસ્તુ એ કહું કે હું મારે એમની પહેલી વહેલી ઓળખાણ થઈ ત્યારે મેં એમ એમના કાવ્યની બુક જોઈ. મેં જ્યારે કાવ્યના બુકનો એમના કાવ્ય વાંચ્યા ત્યારે મને એટલી સરસ એની ઇમ્પ્રેશન પડી એટલે મેં તરત અહીં અમેરિકા આવી અને ઇન્ડિયામાં બુક લીધેલી. અહીંયા પછી મેં એમને લેટર લખ્યો કે મને તમારા ગીતો ખૂબ ગમ્યા છે. અને પછી બીજા વર્ષે હું જ્યારે ત્યાં ઇન્ડિયા ગયો ત્યારે મને કે મારે તમને મળવું છે, તો મેં કહ્યું તાપે કેવી રીતે મળશો, એકબીજાના વખતા તો હતા નહીં. એટલે અમે એક કોલેજની અંદર કંઈ ડ્રામા પરફોર્મ થતો હતો, અમે ત્યાં જોવા ગયા. મને કહે તમે હું શોધી કાઢીશ તમને. તો 2 કલાક સુધી પ્રોગ્રામ શરૂ થયો, પૂરો થવા આવ્યો, મને તો કોઈ જો દેખાયો નહીં, હું તો નજર નાખ્યા છું પણ આમ તો કેવી રીતે શોધું. પ્રોગ્રામ પૂરો થયો અને છેલ્લે જે આર્ટિસ્ટ હતા એમને હું મળવા ગયો. મેં કહ્યું તમારો પ્રોગ્રામ ખરેખર બહુ સરસ હતો, તો મારી પાસે આવીને કે તમે કાન મહેતા ને એમ એમને અને એમના બાળકને ને રાઘવ એમના વાઇફ સોનલ ત્રણેય જણા સાથે આવ્યા હતા. ત્યારથી અમારે આ એક ફ્રેન્ડશીપ થઈ ગઈ છે. અને મને હમણાં જ એમને ખબર પડી કે એમના કાવ્યોમાં, તો તમે જ્યારે હમણાં સમજાવશો એટલે તમને વધારે ખબર પડશે, પણ એમના કાવ્યો આપણા જૈન મુનિઓ પણ વાંચતા હોય છે. અને જૈન મુનિઓ નોટ ઓનલી વાંચે છે, પછી એમને બોલાવે છે કે તમે આવીને તમારા કાવ્યો ઉપર અમને આસ્વાદ કરાવો. એટલે ખરેખર એમનો સરસ સરસ અભ્યાસ છે. અત્યારે જે સારામાં સારા ગણાય તેવા કવિઓમાંથી બે પાંચ જણા તમે નંબર લેતા હો તો એમાં એમનો એક નંબર આવે છે. એટલે અત્યારે એમને આ નાની ઉંમરે એમને ઘણું ઘણું અચીવ કરેલું છે. બાકી તો તમે એમની બાયોગ્રાફી વાંચી છે. થેન્ક યુ. અને આવો મુકેશભાઈ.
સૌને જય જીનેન્દ્ર. આપ સૌને ગઈકાલે જ 11 ગઈ છે એટલે આજે મારું 12 છે. આ જૈન હોલમાં મારું પારણું થઈ રહ્યું છે સત્સંગ કરીને. મારા માટે બહુ સદભાગ્ય છે કે તમારા જેવા નિયમિત સત્સંગીઓની સાથે બેસીને આજે મારી એક સાંજ તમારી સાથે વીતવાની છે. કાનભાઈને મને ફોન આવેલો, બહુ સારા મિત્ર છે કાનભાઈ ભાભી. એટલે જ્યારે ઇન્ડિયા આવે ત્યારે પ્રેમથી મળે. કવિતાના સંગીતના બહુ શોખીન છે, પ્રવૃત્તિઓ કરવા માટે કરાવવા માટે પણ પ્રોત્સાહન આપે. એટલે નસીબદાર છું કે મને પણ સરસ મિત્રો મળ્યા છે. મને કે આપણે જૈન સેન્ટરમાં તમે કંઈક, મેં કીધું હા આપણે આધ્યાત્મિક વાત કરી શકશું. હવે મારા મનમાં એવો વિચાર છે કે જે ગુજરાતી સાહિત્યમાં કેટલીક સુંદર કવિતાઓ નો પ્રવાસ કરીએ આપણે, અને આખો આ જ માર્ગ છે બેઝિકલી. કવિ તમને ત્યાં લઈ જવા માગે છે જ્યાંથી આપણું મૂળ આવ્યું છે, એટલે એ પ્રવાસ કરવો છે. તો વાત શરૂ કરતા પહેલા સૌથી પહેલા એક નાની વાર્તા મારે તમને કહેવી છે. સરસ વાર્તા છે, મને ગમે છે કહેવી. કે આપણે રોજ દર મંગળવારે મળીએ, બુધવારે મળીએ, સત્સંગ ચાલતો હોય આપણો, આવી રીતે એક ગામમાં છે ને રોજ સત્સંગ ચાલે અને વર્ષોથી ચાલે. એટલે એક નાનકડો છોકરો એના દાદાને કહે કે દાદા તમે આ શું છેલ્લા 10-12 વર્ષથી આ રોજ સત્સંગમાં જાઓ છો, કોઈ દિવસ ભગવાન તો મળ્યા નહીં, બધું શું છે અને શું જરૂર છે? એટલે બચ્ચું નાનું છે, હવે એને કંઈ દલીલથી તો સમજાવાય નહીં. અને સત્સંગ ભલે વર્ષોથી ચાલે છે એટલે એને દાદા કહે છે એક કામ કર બેટા, ખૂણામાં એક બાસ્કેટ પડેલી માળિયામાં, અને એ બાસ્કેટ કોલસાથી ભરેલી હતી. એટલે કીધું કે જો સામે નદી છે તો એક કામ કર, આ કોલસાની બાસ્કેટ જે છે એ ખાલી કર, એમાં પાણી ભરીને લઈ આવ. એટલે છોકરો કે દાદા આ કેવી રીતે બને? તો કે તું લઈ આવ, પછી મારે તું તારી જોડે વાત કરું. એ છોકરો ગયો બાસ્કેટ લઈને સામે જ નદી, નદીમાં બાસ્કેટ બોળીને બહાર આવ્યો. પણ એ તો બાસ્કેટ તો આખી હોલવાળી હોય એટલે એમાં પાણી ભરાવાનો સવાલ જ નથી આવતો. એ આવ્યો, આવ્યો ત્યાં તો કશું હતું નહીં. દાદાએ પૂછ્યું શું થયું? તો કે દાદા આમાં પાણી કેવી રીતે આવે? આખો તો કાણી બાસ્કેટ હોય, એમાં થોડી પાણી. તો કે ના, તું છે ને ધીમો દોડ્યો, તું આવ કે શું કર, જેવો નદીમાં જાય બોળે ને તરત દોડીને આવ તો પાણી આવશે. એટલે છોકરો બીજી વખત ગયો, એણે એ જ કર્યું, પાછો દોડીને આવ્યો પણ પાણી તો રહે જ નહીં. પાછો આવ્યો, દાદા તમે ખોટું બોલો છો. અરે ના બેટા, તને આવડતું નથી તો અહીંયાથી પણ ફાસ્ટ દોડ ને ત્યાંથી પણ ફાસ્ટ દોડ, પણ પાણી આવવું જોઈએ. આમ 4-5 વખત થયું, પાણી આવે નહીં. છોકરો કંટાળી ગયો. પછી દાદાએ કીધું, હવે તને બાસ્કેટ કેવી દેખાય છે? તો કે હું જ્યારે પહેલી વખત બાસ્કેટ લઈને ગયો ત્યારે કાળી હતી, કચરાવાળી હતી, હા, પણ અમે 5 વખત પાણીમાં બોળીને તો બાસ્કેટ એકદમ ચોખ્ખી ચટાક થઈ ગઈ છે. એમાં ભરાયું કંઈ નથી, પણ બાસ્કેટ ચોખ્ખી થઈ ગઈ છે. સત્સંગ કરીએ ને ત્યારે ભલે જ્ઞાન કશું ના હોય, પણ મન ચોખ્ખું થઈ જાય છે. આટલા વર્ષો સુધી કરીએ અને મન ચોખ્ખું થાય ને તો પછી ભગવાનને આવવાનું, જ્ઞાનને આવવાનું મન થાય. એટલા માટે આ નિયમિત કરીએ છીએ આપણે. આ પ્રયાસ એટલા માટે હોય કે આપણે નિયમિત કરીએ. અને એટલે તમે બધા જે મળો છો આ નિયમિત, એનો મને બહુ આનંદ છે. કારણ કે એક નાનકડી ધૂપસળી જગતમાં ક્યાંક થાય છે ને, એટલે એની સુગંધ ધીમે ધીમે ફેલાય છે. અને જરૂરી પણ છે, કારણ કે તમે જુઓ કે બાકી તો જગતમાં શું શું ચાલી રહ્યું છે તમે પણ જાણો છો, હું જાણું છું, એ કશું કહેવા જેવું નથી. ત્યારે આવી એક સરસ નાનો દીવો કરવાની વાત, અગરબત્તી, નાની નાની સત્સંગ સંસ્થાઓ આપણા મનને ઈશ્વરની પાસે લઈ જવામાં મદદ કરતી છે. અને એટલે આ સત્સંગ બહુ જરૂરી છે. અને એટલે તમે જ્યારે બધા સાંભળો છો, ત્યારે એક બીજી પણ વાત કહું, સાંભળવાની રીત પણ જરા જુદી હોય છે. કેટલાક લોકો છે ને શ્રોતાઓના પણ પ્રકાર કયા છે, જેમ વક્તાઓના પ્રકાર છે એમ શ્રોતાઓના પણ પ્રકાર છે. પણ એ વિશે આપણે પછી, કારણ કે બહુ આખો આખી મારી વાત ફંટાઈ જશે એટલે હું ત્યાં નહીં જઉં એ દિશામાં, સીધો આમાં આવું છું કે ધર્મ આપણને હંમેશા બાંધે છે. અને હું આ જે સ્ટેટમેન્ટ કરું છું બહુ જ સંભાળીને કરું છું. કોઈ પણ ધર્મ, પછી એ હિન્દુ ધર્મ, મુસલમાન ધર્મ હોય, હિન્દુમાં પણ પાછા જે વાડા છે બધા, એ અલ્ટિમેટલી તમને એક બાઉન્ડ્રી આપે છે કે તમારે આ બાઉન્ડ્રીમાં રમવાનું છે. પરમાત્મા છે ને એને કોઈ બાઉન્ડ્રીઓ ગમતી નથી, એ એ સીમા, એ નિસ્સીમ છે. તમે જુઓ કે આકાશનો રંગ બ્લુ છે અથવા સમુદ્ર નીલ કલરનો છે, એ એ જે આકાશનો રંગ છે, સમુદ્રનો રંગ છે ને, એ અસીમતાનું પ્રતીક છે, નિસ્સીમ છે, એને કોઈ સીમા નથી. પરમાત્મા પણ નિસ્સીમ છે, એને કોઈ સીમામાં બાંધી શકાતા નથી. અને આપણે બધા જ એને એક સીમામાં રહીને એને બાંધવાની કોશિશમાં છીએ. જ્યાં સુધી આપણી પાસે આ વસ્તુ રહેશે કે આ જ મારો ધર્મ, આના સિવાય બધા ધર્મ કાંઈ કમના નથી, ત્યાં સુધી આપણે અને એની મુલાકાત કોઈ શક્ય જ નથી. એટલે સૌથી પહેલું તો આપણે ધર્મના પેલા જે વાડાઓ છે એમાંથી કદાચ બહાર નીકળી જઈએ છલાંગ મારીને. પછી જે બચશે આપણી પાસે એ નર્યો અધ્યાત્મ બચશે, પછી પ્રેમ બચશે. હું વૈષ્ણવ, તું જૈન, તું મુસલમાન, આ તો એક નાનકડા રસ્તાઓ છે, પણ આપણે એને ઓળંગી જઈએ તો મજા છે. એટલે મારે તમને વાત ધર્મની નથી કરવી, હું તમને અધ્યાત્મની કવિતાઓ કરીશ, ધર્મની નહીં કરું. એ મારે એમાંથી છૂટી જવું છે. અને એટલે સૌથી પહેલાં ગુજરાતીના કવિ તમે પણ જાણો છો, બહુ મોટા કવિ આપણા નરસિંહ મહેતા કવિ. જોકે નરસિંહ મહેતા કવિતા જે ગુજરાતી કવિતામાં લખતા થયા અને આપણે એને પુરસ્કૃત કર્યા, એ પહેલાં પણ તમને ખ્યાલ હશે કે કેટલા બધા જૈન મુનિઓએ સુંદર કવિતાઓ લખી. અને એ કવિતાઓ થકી પણ એ વખતે જનમાનસ જે લોકો હતા એમનું ખાસું બંને કામ થયું, મનોરંજન પણ થયું અને આધ્યાત્મિક રીતે એમનું લેવલ ઉપર આવ્યું. પણ આપણે ત્યાં જે ભાષા આવી, ગુજરાતી ભાષા, એ ભાષાના ઢાંચામાં રહીને જેણે કવિતાઓ કરી, એમાં નરસિંહ મહેતાનું અને એટલે અદ્ભુત પદ લખ્યું છે, તમે પણ જાણો છો. પણ એ પદ વિશે હું વાત કરીશ કે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે. સાહેબ, કવિની ચાતુર્ય ક્યાં છે, કવિની મજા ક્યાં છે ખબર છે? કે અખિલ વિશ્વમાં એક તું શ્રીહરિ એમ લખી શક્યા હોત અને શ્વાસ ના તૂટ્યો હોત, લય જળવાઈ જ રહ્યો હોત. પણ નરસિંહ મહેતા કવિ છે, એ આટલી નાની ભૂલ તો કરે જ નહીં. એટલે એણે લખ્યું અખિલ બ્રહ્માંડમાં, અને બ્રહ્માંડમાં બધાનો સમાવેશ છે, ન માત્ર પૃથ્વી, ન માત્ર આકાશ, અનેક વિસ્તર જેથી આકાશ, ગંગાઓ, નિહારિકાઓ, નક્ષત્રો, આ બધું જ એમાં સમાઈ જાય છે. અને એટલે કવિ સરસ શબ્દ વાપરે છે, અખિલ બ્રહ્માંડમાં. અને પછી છે એક તું શ્રીહરિ, એટલે એ પણ એક જ છે. તમે જો અહીંયા નરસિંહ મહેતાએ કોઈ ધર્મ કઈ વાડા નથી રાખ્યા, એક જ છે. તમે ગમે તે નામ આપો પણ એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે. સાહેબ, વિજ્ઞાન આજે પણ તમે જુઓ, વિજ્ઞાન અને કુદરતની વચ્ચે કેવી કશ્મકશ ચાલે છે તમે જુઓ તો. કારણ કે રોજ એક નવો તારો કે એક નવી આકાશ ગંગા પ્રગટી ઉઠે છે. અને વિજ્ઞાન આજે પણ એવું કહે છે કે નવા ને નવા બ્રહ્માંડો વિસ્તરતા જાય છે. અને વિજ્ઞાનની હદમાંથી બહાર જઈ રહ્યા એટલું બધું કામ ચાલી રહ્યું છે ચારે તરફ. આ કોણ કરે છે આટલું બધું? અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અંત ભાષે વેદમાં. અને પછી એક સુંદર પંક્તિ છે, વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ શાખ દે. કદાચ આ પંક્તિ લખ્યા પછી નરસિંહ મહેતાના પગમાં પડવાનું થાય તો આપણે પડી જઈએ કે સાહેબ આ પંક્તિ ગુજરાતી ભાષાનો કોઈ કવિ ના લખી શકે, કોઈ કવિની તાકાત નથી, એવી અદ્ભુત પંક્તિ. આટલું બધું સરસ લખ્યું એમણે કે આમ છે તેમ છે, અને પછી એવી અદ્ભુત જગ્યાએ નરસિંહ મહેતા આવ્યા અને કહે છે કે વેદ તો એમ વધે સ્મૃતિ સ્મૃતિ શાખ દે. એટલે વેદો આમ કહે છે અને એને 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 પુરાવા પણ આપે છે. કોણ? સ્મૃતિ અને શ્રુતિ પ્રકારના ગ્રંથો. શું? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ પંક્તિ છે છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, કોઈ સાહિત્યમાં તમે વાંચવા ન મળે એટલી અદ્ભુત પંક્તિ છે. અને કેટલી સરસ, તમે જુઓ કે તમારામાં ઈશ્વર છે, મારામાં ઈશ્વર છે. મજા શું છે કે જે બોલે છે એ મારામાંનો ઈશ્વર બોલે છે અને સાંભળે છે તમારામાંનો ઈશ્વર સાંભળે છે. આ લટકા થઈ રહ્યા છે બધા, આ આ હું કરું એ છે ને આખી અજ્ઞાનતા છે. ઘણી વાર આપણે કહીએ છીએ અને પણ એમાં એ દંભ હોય છે. આપણે કહીએ તમે તો બહુ સારું કામ કર્યું એટલે પાછા કોઈ આપણને કહે હું તો નિમિત્ત માત્ર છું. ભલે જીભથી બોલતા હોય કે નિમિત્ત છું, અંદરથી જાણતા ના મેચ કર્યું છે, આ મેચ કર્યું છે, આ મેં કર્યું જે ભાવ છે ને એ તમારી અને એ પરમાત્માની વચ્ચે એક ભીંત. રોજ એક નવી ઈંટ મુકાય છે, ખબર? આપણે કામ ઈંટ ખસેડવાનું છે અને કરીએ છીએ રોજ એક મૂકવાનું, એટલે એક રોજ એક ભીંત ઊભી થાય આપણા મનમાં. એવું હોય કે ના ના મેં નથી કર્યું, આ તો નિમિત્ત છે ભગવાન, પણ અંદરથી આપણને એવો ભાવ હોય મેં હું ના હોત ન તો થાય જ નહીં, આ પ્રોગ્રામ થાય જ નહીં. તો આ વાત છે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ચારે તરફ આ બધું ચાલી રહી છે લીલાઓ, અને નવાઈ નથી લાગતી આપણે કે એ જ નાચે અને એ જ જુએ, એ જ ગાય અને એ જ સાંભળે. આપણે આપણે તો માત્ર કટપુતળી છીએ, એને આપણામાં મૂકેલી એક પાવર છે અને આપણે એના 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 પાવર પ્રમાણે ચાલ્યા કરીએ છીએ, પણ કરે છે બધું એ, સાંભળે પણ એ છે. બ્રહ્મ લટકા કરે, આખો કોસ્મિક ડાન્સ ચાલી રહ્યો છે સાહેબ બ્રહ્માંડ. એક એક કણ, આ ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનના નામ વૈજ્ઞાનિકોએ આપેલા છે. ખરેખર રાસલીલા જે છે એનું જે ઇન્ટરપ્રિટેશન છે એ પણ આ રીતે હવે તો લોકો કરતા થયા છે. પણ મેં તમને પહેલાં જે કહ્યું એ આ છે કે કંઈ પણ કાર્ય કરીએ ને ત્યારે આ અહમ શબ્દ બહુ જ વચ્ચે આવે છે, આઈ ઓલવેઝ કેપિટલ. એકવાર મેં એમને પૂછ્યું હતું ખ્રિસ્તી ધર્મગુરુ એક ફાધરને, મેં કીધું તમે જુઓ બધા સિમ્બોલ જુઓ કે મુસ્લિમ ધર્મમાં ચાંદ છે, કેટલો સરસ સિમ્બોલ છે કે પ્રકૃતિની યાદ અપાવે છે. હા, અને શરદ પૂનમની રાત તમારા ચાંદ પરથી અમે તો શરદ પૂનમની રાત અને એ હિસાબે પેલો રાસ યાદ કરીએ, અને આપણે એમ થાય કે નરસિંહ મહેતાએ પોતાનો હાથ બાળ્યો તો એ રાસ જોવા માટે. આપણી આંખોથી રાસ જોવા ક્યારે મળશે? તો મેં કીધું એમનો સિમ્બોલ ચાંદ છે, આ બાજુ તમે જુઓ તો ઓમ સિમ્બોલ છે હિન્દુ ધર્મનો, કેવો સરસ સિમ્બોલ છે. મેં કીધું તમારો સિમ્બોલ આ ક્રોસ જે છે એ તો હંમેશા એવું આમ લાગે કે અહીંયા આના પર તો ભગવાન ઈસુને તમે લટકાવ્યા, તો આ ફિલિંગ તો જુદી આવે આમાં, એટલે આપણે હંમેશા ગિલ્ટી ફીલ થાય. મેં કીધું આ સિમ્બોલ જોઈને તો મને તો હંમેશા એમ લાગે કે આ માનવ જાત આખી ગુનેગાર છે, એટલે એ લોકો જ નહીં આપણે પણ. ખબર નથી આ એ જન્મમાં આપણે કોણ હોઈશું આપણને ખબર નથી, કદાચ આપણે જ ગુનેગાર હોઈએ. મેં કીધું મને હંમેશા હું ગિલ્ટી ફીલ થાય કે આવો સિમ્બોલ તમે શું કામ રાખ્યો છે. અને પછી એમણે જે જવાબ આપ્યો એટલો અદ્ભુત જવાબ, મને કે મુકેશભાઈ એવું નથી, આજે એમાં બે છે ને, એક ઊભો લાકડું છે અને એક આડું લાકડું છે. એ કહે છે કે જે ઊભો સિમ્બોલ છે ને એ તમારો અહમ છે અને તમારા આડા છે ને કાપી નાખવાનો છે તો તમે ઈસુ ખ્રિસ્ત સુધી પહોંચી શકો એમ છો. આ એનો સિમ્બોલનો અર્થ કેટલો અદ્ભુત અર્થ છે સાહેબ. હા, એટલે આપણે આપણા અહમને જ્યારે કાપીએ ને ત્યારે પરમાત્મા સુધી પહોંચી શકીએ એવી વાત છે. અને અહંકાર છે ને બેધારી તલવાર છે, તમે બરાબર ધ્યાન રાખજો. અહંકાર બેધારી તલવાર છે, એ જો બહારની તરફ ચાલવા માંડે તો તમારા લોકો સાથેના સંબંધો કાપી નાખે. તમે જોજો અહંકારી માણસ કોઈની સાથે બહુ બનશે નહીં. રાવણ કેટલો અહંકારી સાહેબ, કેટલો એનો અહંકાર કેટલો મોટો હશે વિચારતો, કે સ્વયં રામ જ્યારે આવ્યા જ છે લંકામાં, હવે તો એને ખબર છે કે મારો કાળ આવી ચૂક્યો છે. એટલું જ નહીં, એની પત્ની મંદોદરી એને સમજાવે છે કે હવે છોડી દો, બહુ થયું, ચાલો હવે પતી ગયું, હવે તો છેલ્લે એક વાર આપણે સરેન્ડર કરી દઈએ કે બસ પતી ગયું. તો પણ આપણને મુક્તિ મળશે. અને એ માણસ નથી છોડતો પોતાનો અહમ. તો અહંકાર છે ને બે ધારી તલવાર છે. જો બહારની તરફ ચાલે તો બધા જ બહારના સંબંધોને કાપી નાખે, અને અંદરની તરફ ચાલવા લાગે તો પરમાત્મા સાથેના સંબંધો કાપી નાખે, અને પછી માણસ ક્યાંયનો ના બચે. જે પણ હાલ થયા, જે લોકોના બુરા, એ આ કારણે થયા છે. અને એટલે આ નરસિંહ મહેતાનું જે પદ છે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, આપણે બધા નિમિત્ત માત્ર ભવે સર્વ સાચિન, જે ગીતામાં શ્લોક કયો છે કે તું ખરેખર મનથી નિમિત્ત થા. કાનભાઈ મને લઈ આવ્યા છે એ નિમિત્ત છે કે હું એમના થકી આવ્યો છું, પણ વાત તો પરમાત્માની જ છે. પરમાત્માની ઈચ્છા છે કે હું આજે તમારી સમક્ષ આવું અને કંઈક બે વાત કરું. અને ત્યાંથી આપણે આગળ ચાલીએ છીએ ત્યારે એક અદ્ભુત કવયિત્રી મળે છે આપણને નરસિંહ મહેતા પછીના, એ છે મીરાબાઈ. મીરાબાઈનું એક સુંદર પદ છે, અને એટલું બધું સરસ પદ છે, એની ખાલી એક જ પંક્તિ કહું છું તમને કે ઉપાડી ઘાંસડી વેઠણી રે કેમ નાખી દેવાય. આમ તમે જો શ્રીમદ રાજચંદ્ર એમ કહ્યું છે ને કે સંસારમાં દુઃખ છે, આ સંસાર દુઃખમય છે, અને વાત સંપૂર્ણ સાચી છે કે આ સંસાર દુઃખથી જ ભરેલો છે. કારણ કે આપણે પેલા રાગ અને દ્વેષ ચોંટેલા છે, કાં તો કોઈની તરફ આપણે ખેંચાઈ દઈએ છીએ અને કાં તો કોઈનાથી એકદમ દૂર રહીએ છીએ. આપણે સ્થિર નથી રહેતા, રાગ અને દ્વેષની બરાબર વચ્ચે આપણી રમત ચાલે છે, અને એટલે સંસાર દુઃખમય છે, એ બહુ સાચી વાત છે. અને આ જ વાત મીરાબાઈ કે છે કે ઉપાડી ઘાસડી વેઠની રે કેમ નાખી દેવાય. આ વેઠ છે એકચ્યુઅલી આ જન્મારો તો, પણ પછી પંક્તિ સરસ છે, ભલે વેઠ છે પણ કેમ નાખી દેવાય, અને નાખાય તો નહીં, ફેંકી નથી દેવાય એવી, કેમ ઉપાડી ઘાસડી વેઠની રે કેમ નાખી દેવાય. અને પછી મીરાબાઈ એટલી સરસ પંક્તિ આપે છે, એ કહે છે એ તો છે શામળશા શેઠની રે કેમ નાખી દેવાય. ઇટ ઇઝ અ ગિફ્ટેડ, ઇટ્સ અ ગિફ્ટ ફ્રોમ ગોડ, હાઉ કેન વી થ્રો ઇટ આઉટ. ભગવાને આપેલી જિંદગી છે આપણને, એટલે આને આપણે જેમ વાપરો એમ વાપરી શકીએ છીએ, તો શું કામ સરસ રીતે ન વાપરીએ. આ શું રાગ દ્વેષ કે આ બધા એમાંથી મુક્ત. એટલે એ તો છે શામળશા શેઠની રે. સાહેબ આપણે મનમોહનસિંહે કે પ્રેસિડેન્ટ બુશે એક નાનકડી તકતી આપી હોય ને, તો એ આપણે વર્ષો સુધી દીવાનખાનામાં સાચવી રાખીએ છીએ, અને 10 લોકોને બતાવીએ કે જો આ મારો ફોટો જો બુશ સાથે કે મનમોહનસિંહ સાથે. હે, આપણે સાચવી રાખીએ છીએ, આપણે બહુ વેલ્યુ છે. પછી મનમોહનસિંહ ના હોય એક વખત માટે, કે બુશ ના હોય, એ રિટાયર્ડ થઈ ગયો તો પણ બતાવીએ જો અમારાની સાથે ફોટો છે. કેટલું ગૌરવ હોય છે આપણને એ ફોટાનું. સાહેબ આપણી જ અંદર આપણો જ પરમાત્મા આટલો મોટો બેઠો છે, અને આપણને આપણા જીવનનું ગૌરવ જ નહીં, આપણે કેવા નિર્માલને જીવીએ છીએ, કેવું ફક્રથી જીવવું જોઈએ. કે મારો બોસ કોણ છે, એક જણે સરસ કહ્યું કે તમે છે ને તમે તમારા ભગવાનને એમ ના કીધા કરો કે ભગવાન મારી સમસ્યા બહુ મોટી છે. બહુ સરસ વાક્ય મને ગમેલું, તમે તમારા ભગવાનને કોઈ દિવસ એમ ના કહો કે ભગવાન આ મારી સમસ્યા બહુ મોટી છે. બની શકે તો તમારી સમસ્યાને કહી દો કે તારા કરતાં મારા ભગવાન મોટા છે. હે, એની મજા છે. તો આ આ ઉપાડી ઘાસડી વેઠણી રે પણ નાખી દે, વી વિલ યુઝ ઇટ પ્રોપરલી, પરફેક્ટ એનાલાઇઝ કરીશું, અને વી વિલ કમ ટુ યુ. તો આ જે છે, અને પછી મીરાબાઈથી આગળ ચાલીએ છીએ. આપણી ગુજરાતી ભાષામાં તો મહેન્દ્રભાઈ એવા એવા કવિઓ થયા છે, હું છેલ્લે તમને એવા ઉદાહરણ આપીશ કે સાહેબ આટલું જાડું પુસ્તક નહીં વાંચવાની જરૂર પડે, માત્ર બે પંક્તિ છે. હું તમને ઘણીવાર, હું છે ને ઘણીવાર બધા પુસ્તકો વાંચતા હોય છે ત્યારે હું કવિતા જ વાંચતો હોઉં છું. એટલે એવું નથી કે એ પુસ્તકોમાં જ્ઞાન નથી, પણ કદી કેવું બને છે ઈશ્વર શું ચમત્કાર કરે છે કે એ આખા પુસ્તકનો સાર પેલા કવિને ક્યાંકથી આપી દે છે, પેલો બે લાઈનમાં લખી કાઢે છે, અને તમે એમ થાય કે ઓહો હો 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 હો, આપણે આપણું તો ધન આવી ગયું, આટલું જ બહુ છે. અને સાચી વાત બીજી પણ કહી દઉં, આજે સત્સંગમાં બેઠા છીએ તો ગમે એટલા તમે ધર્મશાસ્ત્રો વાંચો, ગમે એટલી પૂજાઓ કરો, પણ છેવટે તો એક નાનો મંત્ર કે એક નાનો શ્લોક જ તમને કામ આપવાનો છે. બધું તો કશું કામ આવવાનું, આખી ચોપડીઓ તો તમને કામ આવવાની નથી. તમારા જીવનમાં એક વસ્તુ પેક થઈ ગઈ કે બસ આ મારો મંત્ર અથવા આ મારો જીવન ઉદ્દેશ અને આ મારી રીત પતી ગયું, પછી નવા શાસ્ત્રો નવું કશું વાંચવાની કાંઈ જરૂર નથી. તમને ક્યાંક મળી જશે જોજો તમારી લાઈફ. અને એટલે સૌએ પોતાની રસ્તો શોધવાનો છે. આ બધા એટલા માટે જ આ બધા પ્રયત્નો છે. આપણે શું કામ આટલા બધા ધર્મગ્રંથો વાંચીએ કે ક્યારેક કોઈ લાઈન એવી આવશે જે બિલકુલ પરફેક્ટ મારા જીવનમાં લાગુ પડી જશે, અને એ જ્યારે લાગુ પડી જાય છે ને બસ પછી પતી ગયું. જેમ કે વાલીઓ લૂંટારો જે છે આટલા વર્ષોથી લૂંટે છે, પણ એના જીવનમાં એક જ પ્રસંગ બને છે સાહેબ, જ્યારે પરમાત્મા કૃપા કરવાના હોય ને આપણા પર ત્યારે આપણા જીવનમાં કોઈ સત્પુરુષ આવે છે. પણ એ ઓળખવાની આપણામાં તાકાત હોવી જોઈએ. હું તમને સાચું કહું છું, ઘણીવાર એવું બને કે ભગવાન જાતે નથી આવતા આપણી પાસે, તો એ શું કરે, તો તમારી પાસે કોઈક માણસને મોકલી આપે, અને એ માણસ તમારી પાસે હોય પણ તમને ખબર ના પડે કે આ ભગવાને મોકલેલો માણસ છે. એ વહ્યો જાય પછી તમને અરે રે આ ઓ માય ગોડ પછી તમને ખબર પડે. અને આવું તમે કદાચ અનુભવ્યું હશે કે નહીં મને ખબર નથી, મેં આવું અનુભવ્યું છે કે આપણા જીવનમાં આવીને જતો રહે અને પછી ખબર પડે અરે કોણ આવ્યું અને આવું શું કામ થયું, આપણે તો કદી ઈચ્છ્યું જ નહોતું આવું થાય, અને એવું બને. એટલે પરમાત્મા તમારી પાસે આવવાના હોય ને ત્યારે કોઈક આવા સંજોગો કોઈ સરસ માણસ મોકલી આપતો હોય છે. અને બીજી પણ વસ્તુ છે, પરમાત્મા તમારી પાસે ના આવું હોય તો એ બીજો પણ ખેલ રચે છે. શું કરે ખબર છે, જેમ આપણે મમ્મી ઘરમાં નાનકડી હોય, નાનકડું બચ્ચું રમતું હોય અને રડતું હોય તો માં પાસે ઘણા આઈડિયા હોય, એટલે લે થોડાક રમકડા આપી દે, રમવાનાથી થોડોક નાસ્તો આપી દે, ખાવાનાથી ટીવીનું રિમોટ આપી દે, જોવાનાથી, પણ તું મારાથી દૂર રહે કારણ કે તું તારી મસ્તી મારે, મારી પાસે હમણાં ટાઈમ નથી, મારે બધું બહુ કામ છે, એટલે મમ્મી બધું એને આપી રાખે, બચ્ચું રમ્યા. ભગવાન બિલકુલ આપણી સાથે આવું કરે, આપણને કીર્તિ આપી દે, રમ્યા તારી કીર્તિ જા ફેલા ફેલા, હા કાં તો પછી ધન આપે, લે કમા ખૂબ ધંધો વિસ્તાર લાંબો કર લાંબો કર, કાં તો સત્તા આપે, બન પ્રેસિડેન્ટ બન, આગળ આગળ જા ખેટ પહોંચી જા, પણ આપણે રમવાના રમકડા આપી દે અને આપણે રમ્યા કરીએ, મજા આવે, હા મારું નામ થઈ ગયું, પૈસો થઈ ગયો, દામ થઈ ગયો, પણ ધેટ વે હી ઇઝ કીપિંગ યુ અવે. જો છોકરો હોશિયાર હોય, બચ્ચું હોશિયાર હોય તો શું કરે, એ રમતા રમતા પણ માં સામે જોયા કરે કે માનું ધ્યાન મારામાં છે કે નહીં. ઘણા બચ્ચાઓ એવા પણ હોય છે, તમે જોજો, આપણે આ બચ્ચાઓ સામે જઈને ત્યારે બહુ મજા આવે, ઘણું તો અધ્યાત્મ એ લોકોની પાસેથી શીખવા મળે, એટલું સરળ હોય છે એ લોકોનું, કારણ કે એ લોકો પાસે કોઈ ધર્મ નથી હોતો, ધર્મ આપણને હોય છે, એમને કંઈ ખબર નથી. અને એટલે રજનીશજીએ બહુ સરસ કહ્યું છે કે તમે તમારા બચ્ચાને કોઈ ધર્મ નહીં શીખવાડતા, બહુ મોટું સ્ટેટમેન્ટ છે, કોઈ પણ ધર્મ નહીં શીખવાડતા કે બેટા હું આમ છું તું છું આમ નહીં, એને એની મેળે ગ્રોનઅપ થવા દો, એની જાતે જોવા દો, વિચારવા દો, સમજવા દો, અને એને જે યોગ્ય લાગશે ને એ ધર્મ એ લેશે ને તો એમાં આગળ જતો રહેશે. જેવું એન્જિનિયરિંગ ફિલ્ડમાં કે મેડિકલમાં આપણે એને છૂટ આપીએ છીએ, એમ ધર્મમાં પણ આપણે એને છૂટ આપી દો કે જે કરવું એ કરે, પણ આપણે બહુ સ્ટ્રિક્ટ છીએ કે બ્રાહ્મણનો દીકરો છે તો જેને પહેરવી જ પડશે, હા પહેલેથી જ આપણા રિચ્યુઅલ્સ માટે આપણે, તો આ ઉપાડી ઘાસડી વેઠની રે કેમ નાખી દેવાય, એ તો છે શામળશા શેઠની રે કેમ નાખી દેવાય, એને મોઘું જીવન છે. અને પછી તમે કહેતા હતા કાનભાઈ આજે જે અખાના છપ્પાઓની વાત કરી, મીરાથી વચ્ચે ઘણા કવિઓ આવે છે પણ બધા લેવા શક્ય નથી, એટલે સીધા આજે અખાની જ વાત નીકળી છે. અખાએ બહુ સરસ ચાપખા માર્યા, ભગવાન મહાવીર સ્વામીએ જે કામ કર્યું ને એ અદ્ભુત કાર્ય કર્યું એ જમાનામાં, કારણ કે એવું વંદનીય કાર્ય કર્યું છે એમણે કે પછી એમના પછી એવા કોઈ યોગ પુરુષ કે એવા ભગવાન નહીં થયા કે જેના ચરણોમાં આપણે વંદન કરીએ. એટલે પછી સમાજ છે ને આપણો વેરાવા લાગ્યો, વિખરાવા લાગ્યો, પછી આડંબરમાં પડી ગયો, દંભમાં પડી ગયો, હવે એને જગાડવા માટે કોઈકે તો કામ કરવું રહ્યું. એટલે અખો જે આવે છે આપણા ત્યાં કવિ અખો, એ ચાપખા મારનારો કવિ છે, અને લખે છે કે તિલક કરતા 53 થયા, જપમાળાના નાતા ગયા. સાહેબ ઘણા લોકો વર્ષો સુધી સત્સંગ કરે, વર્ષો સુધી પૂજા પાઠ ધ્યાન કરે, કાંઈ વળે જ નહીં યાર, કશું ના મળે. આપણને નવાઈ લાગે કે આપણે રોજ ફોન કરીએ તો કોઈક દિવસ તો ડાયલ થવો જોઈએ, આપણો SMS પહોંચે જ નહીં તો એ એનો અર્થ આપણે SMS કરતા નથી આવતો, એટલું તો આપણે કબૂલ છે. અને હું તમને કહું કે પરમાત્મા એટલા પણ બહેરા નથી અને પરમાત્મા એટલા પણ બિઝી નથી કે આપણું વાત ન સાંભળી શકે, પણ જો વર્ષો સુધી આપણે કરતા હોઈએ અને કાંઈ જવાબ ન મળે તો સમજવાનું કે આપણામાં કંઈક હજી ગડબડ છે, અને ગડબડ ઝડપથી સુધારવી જોઈએ. તો એના માટે સરસ મને પ્રસંગ યાદ આવે છે કે એક માણસ, આનાથી બિલકુલ જુદી વાત પર આ પ્રસંગ છે, મેં તમને પહેલાં પણ કહ્યું કે પરમાત્મા આપણું નથી સાંભળતો એવું નથી, હું જે બોલું છું અત્યારે એ તમારામાં રહેલો પરમાત્મા સાંભળે છે, અને તમે જે પ્રેમથી મારી સામે જુઓ છો એ પરમાત્માની જ આંખો મને જોઈ રહી છે, વાત તો એ જ છે અત્યારે. તો એક ગામમાં એક માણસ, વર્ષો વર્ષોથી ભગવાનનું નામ લીધા કરે, વર્ષો 5 વર્ષ 10 વર્ષ, અને એનું કામ જ આ, સવારથી ઉઠીને નાહી ધોઈને ભગવાન નામ લેવા બેસે, જમે પાછું ભગવાન નામ. એટલે આમ ને આમ આમ ને આમ કરતાં કરતાં 20 વર્ષ થયા. હવે તમે જોજો કે તમે જ્યારે કંઈક સારું કાર્ય કરતા હો ને ત્યારે બીજા લોકોને બહુ જ તકલીફ થાય, એ નિયમ જ છે. તમે દાન કરશો એટલે બીજાને હંમેશા એમ કે આ આને આપી હું રહી ગયો. તમારું નામ મોટું થયું ને જરા પણ કોઈ વાતમાં તો બાજુવાળાની તકલીફ થઈ જ સમજો, એટલે ગામવાળાની તકલીફ કે યાર આ માણસ આટલી ભક્તિ કરે જ ને, અમે તો કંઈ કરતા નથી. એટલે એણે બધા ગામના માણસો ભેગા થયા, ભેગા થઈને આ માણસની પાસે આવ્યા. નાનકડી ઝૂંપડીમાં બિચારો માણસ રહે ગરીબ, એણે બહાર કાઢ્યો, ભાઈ તું બહાર આવ. તો કે શું છે? અરે તું શું આ 20 વર્ષથી મંડ્યો છે એક ધારું આ ભગવાનનું, આ તારું સાંભળતો જ છે ને, આટલા વર્ષો થઈ ગયા તને, હવે છોડ આ બધું, આ બધું કંઈ કામ નથી, એના કરતાં કંઈક સમાજ સેવા કર, કંઈક ભગવાનનું નામ લેવાનું છોડ હવે, અમારી જોડે ભરી જા. એટલે કે પણ તમને શું વાંધો છે, હું તો તમને નડતો નથી. તો કે ના પણ આ બધું કંઈ કામમાં સારું ના લાગે, એક માણસ આવું બધું કર્યા કરે. અને બીજા દિવસે એક ચમત્કાર થયો, બીજા દિવસે આકાશમાં વીજળીઓ ઘરોઘર થવા માંડી અને આકાશવાણી થઈ, અને એમાં કહ્યું પેલા જે ભક્તને આખું ગામ સાંભળતો, એમ કીધું અરે એ ગાંડા ભક્ત, તું શું 20 વર્ષથી આ બધી મારું નામ લીધા કરે છે, અહીં કંઈ હું કંઈ તારી સેવા કે તારી આ બધું કંઈ માનતો નથી. આકાશવાણી થઈ અને ગામ લોકો રાજીના રે, બધા એની પાસે આવ્યા, જો અમે કહેતા હતા ને, અમે કહેતા હતા ને, હવે તો આકાશવાણી પણ થઈ. પછી પેલાએ બહુ સરસ જવાબ આપ્યો, પેલાએ કીધું અરે મારા વાલા લખો, એટલું તો સમજો કે 20 વર્ષથી હું કામ કરું છું, એની ત્યાં નોંધ લેવાઈ ગઈ અને એટલે પેલા મને કહેવું પડ્યું છે, તમારું તો આટલું નથી થયું સાહેબ. તો ભગવાન નોંધ લે જ છે. તમે કંઈ પણ કરો, તમે કોઈની સામે નાનકડું સ્માઇલ કરો છો ને મીઠું, કોઈ પણ કારણ વગર, જો કારણ વગરનું કંઈ પણ હશે તો પરમાત્માને બધું ગમે છે, કારણ વગરનું, સહેતુક નહીં, બધું અહેતુ. અહેતુક જેટલું થશે ને એ બધું જ પરમાત્માને વાલું છે. પણ આપણે શું કરીએ છીએ, આપણે તો દાન આપીને પણ સીધો પંખા પર નામ લખાવીએ. અમારે ત્યાં એક વાડી છે, આ સાચી ઘટના કહું છું. એક વાડીમાં એક ભાઈએ દાન કર્યું અને પેલો 700 રૂપિયાનો પંખો આપ્યો અને કીધું કે ત્રણેયમાં મારું નામ લખો, ત્રણેય પાંખિયા પર, બોલો 700 રૂપિયા મારી હવા આવવી જોઈએ. અરે ભાઈ સામે પરમાત્મા બેઠો છે, હવા તો એ જ મોકલે છે, તું તો ખાલી પંખો પહેરે છે પણ તોય તારે નામ જોઈએ છે. તો આમાં એટલે આજે સહેતુક થાય છે બધું, એનો પછી કશું અર્થ રહેતો નથી. ભગવાનને અહેતુક ગમે છે. આપણે બાળક શું કામ ગમે છે કહો, એટલા જ માટે કે આપણી સામે હશે ત્યારે કંઈ જોઈતું નથી, એમ જ એને ખિલખિલ હસવું જ હશે જ, એને આપણને ગમે છે. તો જ્યારે અહેતુક થાય છે અને એટલે તીર્થ કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા. અને પછી મેં એક સરસ પંક્તિ છે કે સાંભળ્યું કંઈ ને સમજ્યા કશું, સાંભળ્યું કંઈ ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. આ જ ચાલે છે ધર્મમાં આ જ ચાલ્યું છે. કેવું થયું કે હવે જુઓ એનો પણ દાખલો કહો, કેવું આપણે આંધળું અનુકરણ કરીએ છીએ કારણ કે આપણા બાપ દાદા કરતા માટે આપણે કરવું એવું આપણે માની લીધું છે. તો એક ડોશીમાં હતા અને એમને એક ટેવ કે રોજ ભગવાન આગળ દૂધ ધરાવું. હવે દૂધ ધરાવવું એટલે અંદર થોડી સાકર નાખવી એટલે મીઠું લાગે ભગવાનને, ઠીક છે. હવે બિચારા ગરીબ ડોશીમાં એટલે ઘરમાં કંઈ સાધનો બાધનો મળે નહીં, એટલે એક પેલી કોડિયામાં દૂધ લે થોડી સાકરના કે ઘરમાં હલાવવા માટે ચમચી પણ નહીં, એટલે દાંતણથી એ હલાવે બિચારા, એક દાંતણનો ટુકડો લાકડા એનાથી હલાવે. ડોશીમાં તો કરતા કરતા ગુજરી ગયા. પછી એમની વહુએ જોયું કે ડોશીમાં આ કરે છે, એટલે 5-10 વર્ષ પછી વહુએ એકને બદલે 2 દાંતણથી હલાવવાનું ચાલુ કર્યું. હવે એને ખબર નથી એના ઘરમાં ચમચી પણ છે અને ચાંદીની કટોરી પણ છે, પણ શું તો કે મારા સાસુ આવું કરતા હતા ને, એક દાંતણથી હલાવતા હતા એટલે આપણે 2 દાંતણથી હલાવીએ એટલે ભગવાન વધારે રાજી થાય. ભગવાન દાંતણથી રાજી નથી થતો, તારી સાકર ઓગળે જ કે નહીં અને તું ભગવાનમાં ઓગળે જ કે નહીં એના માટે રાજી થવાનો છે. વાત તો એ છે, એટલે આપણે રિચ્યુઅલ્સ પકડી લઈએ છીએ પણ એનો અર્થ જ નથી સમજતા કે હવે દાંતણની જરૂર નથી, હવે તમે ભગવાનની ચમચી ધરાવો વાંધો નથી. પણ એટલે પછી એટલે આ કે સાંભળ્યું કંઈ ને કર્યું કશું, આંખનું કાજળ ઘાલે ઘસ્યું અને આમ ને આમ આપણું ચાલ્યા કરતું હોય છે. પણ પછી આપણે એક કવિ મળે છે, અખા પછીના એક કવિ છે અને એ છે દયારામ. બહુ સરસ કવિ, હેન્ડસમ કવિ હતા, ડભોઈમાં રહેતા અને બહુ જ દેખાવડા કવિ હતા. હવે એમણે એમણે પુષ્ટિ માર્ગની બહુ સરસ એમણે ભક્તિ કરી, એમ એક અદ્ભુત પદ લખ્યું. મજા શું છે એમાં કે પુષ્ટિ માર્ગ વિશે એવું કહેવાય છે વૈષ્ણવનો કે કૃપા માર્ગ છે. કૃપા માર્ગ એટલે શું કે ભગવાન એના પર કૃપા કરવા ચાહે છે એ બધા ભક્તો પુષ્ટિ માર્ગના ભક્તો. હવે આપણે એ સાથે કંઈ લેવા દેવા નથી, ભગવાન જેના પર બધા પર જ કૃપા કરતો હોય છે એવું તો કંઈ માનવાની જરૂર નથી. તો દયાનાને એક સરસ પદ લખ્યું કે હું શું જાણું વાને મુજમાં શું દીઠું. તમે જોજો કેટલાક માણસો છે ને આપણે રસ્તામાં મળે કે જીવનમાં મળે તો બહુ પ્રસન્ન ચિત્ત હોય, ગમે આપણને, એના વાઇબ્રેશન્સ જ એવા હોય આપણને ગમે. આપણી બાજુમાં બેઠા તમને ખાસ કોઈ સરસ માણસ આવે, તમે જ્યારે ટેન્શનમાં હોવ કે તમને એમ થાય કે આજે મજા નથી આવતી, એ દિવસે તમારા ઘરે કે તમે કોઈ સરસ માણસને જો ઓળખતા હો તો એના ઘરે જઈને ખાલી બેસવું, વાતો નહીં કરવાની, ખાલી એના વાઇબ્રેશન્સમાં બેસવું. આપણે શું કામ સંતોની પાસે બેસીએ છીએ? એટલા જ માટે કે એમના વાઇબ્રેશન્સ જે છે ને એનાથી આપણી જે આભા છે ને પવિત્ર થતી જાય. જોકે બધા સંતો એવા નથી, એ માનવાની ભૂલ પણ નહીં કરવી. કેટલાક સંતોની આભા આપણા કારણે સુધરતી હોય એવું હોય છે. હા, એ સત્ય જ, એ સત્ય જ છે. આપણે એમાં કશું ખોટું પણ નથી. ક્યારેક ભક્તો ખરેખર ભક્તની સચ્ચાઈ એટલી સારી હોય છે એ સંતમાં નથી હોતી. સંતનો ડોળ હોય છે અને ભક્તની સંચાઈ હોય છે. પણ એટલે મેં તમને કહ્યું કે એ જે વાઇબ્રેશન્સ છે, જે મીઠા વાઇબ્રેશન્સ પ્યોર એની પાસે બેઠા હોઈએ તો આપણે એમ લાગે કે હાશ આજનો દિવસ સારો ગયો. તમે કોઈની જોડે હાથ મેળવો, આ બધી બહુ નાની નાની વસ્તુઓ છે, હું તમને કહું છું. તમે કોઈની જોડે હાથ મેળવો ને, હાથ મેળવો છો ને જ્યારે કોઈ ત્યારે બરાબર હાથ પણ મેળવતા નથી. આપણે વીજળીનો કરંટ લાગે એમ પાછો ખેંચતા હોય હાથ ઘણા, તો ઘણા હાથ મેળવતા નથી આવડતો. કેવો સરસ હાથ મેળવો! કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન જે રીતે હાથ મેળવે છે એ રીતે હાથ મેળવવો જોઈએ, દ્રષ્ટાંત આ છે. ત્યારે એમાં તમારી વોર્મનેસ જે છે અને તમારા વાઇબ્રેશન્સ અને તમારી એ વખતની ફિલિંગ, દેટ પાસિસ ટુ અનધર પર્સન. એટલે એ વખતે તમારા હૃદયમાં જે ભાવ હોય ને એ સામેવાળા માણસના હૃદયમાં પહોંચતો હોય છે. એટલે તમે અશુભ ભાવ રાખ્યો મનમાં તો અશુભ પહોંચે, એને શુભ ભાવ રાખ્યો તો શુભ પહોંચે. એટલા માટે શેક હેન્ડ કરતી વખતે બહુ સાવધ રહેવા જેવું છે. જ્યારે આપણા મગજમાં જો સારા વિચાર ન ચાલતા હોય તો શેક હેન્ડ નહીં કરવા. એનાથી પણ ખતરનાક, જ્યારે સારા વિચાર ન ચાલતા કોઈને ભેટવું નહીં, ક્યારે પણ નહીં, હગ કરવું નહીં. કારણ કે એનાથી આપણું તો ઠીક, સામેવાળનો જે છે એનો દિવસ આખો, એનો લય તૂટી જાય, એની રિધમ તૂટે. એટલે પણ આ બધી નાની નાની વસ્તુઓ છે પણ કરવા. પણ જે વ્યક્તિ દાખલા તરીકે તમારા માતા પિતા છે, તમે સાહેબ એનો ચરણ સ્પર્શ કરો, ક્યારે પણ કરો, 12 મહિનામાં એક જ એવા વ્યક્તિ છે તમારા માતા પિતા કે એના ચરણ સ્પર્શમાં ક્યારે આ પ્રોબ્લેમ નથી, ત્યારે ખરેખર એનું સંતાન એને પગે લાગતું હોય છે ત્યારે હંમેશા એને અદ્ભુત વાઇબ્રેશન્સ મળે છે. આપણી ભારતીય પરંપરાની એક સુંદર રીત છે કે આપણે ચરણ સ્પર્શ કરીએ, એમાં ખાસ જમણા પગના અંગૂઠે, એના એના જે રેસ છે એ વાઇબ્રેશન્સ તમને અલૌકિક કરી મૂકે. એટલે આપણે ત્યાં એવો નિયમ છે કે છોકરાઓ બહાર છે ને, હજી અમારે ગુજરાતમાં ને બધે ક્યાંક હું જોઉં છું એવા છોકરાઓ, મને બહુ જ આનંદ થાય કે આ તમે ભગવાનને દૂધ નહીં ચડાવો તો ચાલશે, કે બે પાઠ નહીં કરો તો ચાલશે, પણ તમે હા કરો, તમારા મા બાપને રોજ પગે લાગતા શીખો, એનાથી તમારું જીવન ખરેખર રિચ થશે. આશીર્વાદનો ધોધ રહેતો હોય મા બાપમાં તો, અને પ્યોર ફિલિંગ્સ હોય, મા બાપને શું કામ કટું થાય પોતાના સંતાનો માટે. એ પ્યોર ફિલિંગ્સથી જ્યારે મા બાપ અથવા બાપ એના દીકરાને ભેટે કે મા એની દીકરીને, ત્યારે એક નાનકડું અધ્યાત્મ રચાય છે. હું તો તમને કહું ને, આ બધા ગ્રંથો વાંચવાની સાથે સાથે ઝીણું ઝીણું આ બધું કાંચીએ ને આપણે, તો આપણું જીવન કેટલું ખુશ થઈ જાય, અને તો આપણે પ્યોર થતા જઈએ અને એ આપણી પ્યોર ફિલિંગ્સ આપણને ક્યાં લઈ જાય. અને એટલે હું શું જાણું જે વાલે મુજમાં શું દીઠું, વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું. સી, તમે કેટલા સુંદર હો, આપણે છે ને હૃદયથી સુંદર હોઈએ ને તો ભગવાન આપણી સામે જોયા કરે છે, બ્યુટિફુલ માણસ છે, બ્યુટિફુલ વ્યક્તિ છે, આની સામે જોવું ગમે એવું છે, કારણ કે એનું જીવન જ એવું છે. વારે વારે સામું ભાળે મુખ લાગે. તમે વિચાર કરો, એક આપણે કોઈ દિવસ વિચાર કરવો જોઈએ કે આપણે બેઠા છીએ પરમાત્મા ધારો કે આ રસ્તેથી નીકળ્યા, એક્ઝામ્પલ ખાલી વિચાર કરો, અને નીકળ્યા હોય ને આપણું ઘર ખુલ્લું હોય તો પહેલાં આપણે વિચારે કે આપણા ઘેર આવે એટલી આપણી પાત્ર એમ થાય, મન થાય ખરું કે આપણા ઘરમાં આવી શકે. એટલે આપણે એટલા છીએ સક્ષમ કે એટલા પ્રેમાળ છીએ કે આપણે એટલા છીએ કે એને આપણે આવકારી શકીએ, કે એને મન થાય કે આ ઘરમાં વળી જવું, થોડીક વાર બેસીને આરામ કરું, કદાચ આપણી પાત્રતા ના પણ હોય. અને એટલે દયારામભાઈ એવું લખે છે કે વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું. અને પછી આપણે એક કવિ આવે છે નરસિંહરાવ દિવેટિયા. નરસિંહરાવ દિવેટિયા બહુ મોટા સારસ્વત કવિ બને છે. એવું કે એમનો 20-21 વર્ષનો જુવાન જો દીકરો મૃત્યુ પામે છે, અને મૃત્યુ પામ્યા પછી કવિને એટલો બધો શોક થાય છે, અને પછી જે કવિતા રચાય છે એ ગુજરાતી સાહિત્યની એક અદ્ભુત અણમોલ ભેટ થઈ જાય છે. કવિ લખે છે, મંગલ મંદિરે ખોલો દયામય મંગલ મંદિર ખોલો, જીવન વન અતિ વેગે વટાવ્યું દ્વારે ઉભો શિશુ ભોળો દયામય મંગલ મંદિર ખોલો. કેવી સુંદર કલ્પના છે કે હે ભગવાન, આ મારો દીકરો મારી પાસેથી નીકળીને ચાલી નીકળ્યો છે અને હવે તારી તરફ આવી રહ્યો છે. ખબર નથી કે તારું દ્વાર બંધ હશે કે ખુલ્લું, એને પ્રાર્થના કરતા આવડશે કે નહીં મને ખબર નથી, અને એટલે હું પ્રાર્થના કરું છું, હે દયામય, હે પ્રભુ, તમારું મંગલ મંદિર ખોલો, દ્વારે ઉભો શિશુ ભોળો, બહુ જ ભોળું સંતાન છે, પ્રભુ એને સાચવી લેજો. જુઓ, પુત્ર નથી છતાં પિતાની આ ફિલિંગ્સ જુઓ, કે દ્વારે ઉભો શિશુ ભોળો, જીવન વન અતિ વેગે વટાવ્યું, અને એનું જીવન તો કેટલું ઝડપથી પસાર થઈ ગયું. એ જુવાન જો મરી ગયો છે એમ નથી બોલતા કવિ, એના માટે શબ્દ વાપરે છે જીવન વન અતિ વેગે વટાવ્યું, અને વન શબ્દ વાપરે છે જીવન માટે. વન એટલે યૌવનની વાત છે, કે યૌવન વન એને ઝડપથી વટાવી અને તમારી પાસે આવી ગયો છે, તમે એને બચાવી દો. અને પછી આ વાત કરતા કરતા આપણા જૈન મુનિ ચિત્રભાનુજીની પેલી અદ્ભુત કવિતા, મૈત્રી ભાવનું પવિત્ર જળનું મુજ હૈયામાં વહ્યા કરો, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય વહો. આ પણ યુનિવર્સલ કવિતા છે, કોઈ પણ તમે ક્રિશ્ચિયનના ત્યાં જઈને પણ વાંચો તો પણ બધાને એક સરખી લાગુ પડે કે મૈત્રી ભાવનું પવિત્ર જળનું જોઈએ. સંબંધ છે ને મૈત્રીનો છે, બીજા બધા સંબંધો પાંખા છે. 16 વર્ષે તમારો પુત્ર પણ તમારો મિત્ર બની જાય એવું શાસ્ત્રમાં કથન છે. તો બધા સંબંધો પતિ પત્ની પણ એક તો મિત્ર જ છે. જ્યાં મિત્રતા નથી ને, મિત્રતામાં શું છે ખબર છે, સૌથી મજા, ત્યાં માફી આપવાની શક્યતા સૌથી વધારે છે. આપણા દોસ્તથી કોઈ ભૂલ થઈ જાય છે ને તો આપણે કહી જાય ઓકે આર નોટ અ પ્રોબ્લેમ, પણ આપણી પત્નીથી અથવા આપણા પતિથી કોઈ ભૂલ થઈ જાય છે ને ત્યારે આ વાક્ય નથી આવતું નોટ અ પ્રોબ્લેમ, ઇટ્સ અ પ્રોબ્લેમ. એવું છે તો ત્યાં મૈત્રી નથી અથવા મૈત્રીમાં કંઈક ખૂટે છે. એ ખૂટતું જો બની જાય તો મૈત્રી ભાવનું પવિત્ર જળનું મુજ હૈયામાં વયા કરો. સર્વને માટે મૈત્રી હોય, પછી કીડી હોય તો પણ અને હાથી હોય તો પણ. રમેશ પારેખનું એક સરસ કાવ્ય છે, જો કવિ કવિની મૈત્રી કેવી સરસ છે, કે તારો વૈભવ રંગમોલ નોકરને ચાકર ધાડું. આપણા કવિ પાસે કંઈ બહુ છે નહીં, રમેશ પારેખ અથવા તો કોઈ પણ કવિ, કવિ આમે બિચારા થોડા લક્ષ્મીથી ઓછા ને સરસ્વતી વધુ પ્રભાવિત રહ્યા છે, અને એ જ હોવું પણ જોઈએ, કારણ કે લક્ષ્મીપતિ થવાનું એનો 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 કોઈ એની કંઈ મજા પણ નથી, એનો ડેસ્ટિની નથી. એટલે રમેશ પારેખ આવું લખે છે કે તારો વૈભવ રંગ મોલ નોકરને ચાકર ધાડું, પણ મારે ફરીએ ચકલી બેસે એ મારું રજવાડું. અને તારા ઘરમાં નોકર ચાકર હાફળ ફાફળ બેસે, ડરી ડરીને તારા ઘરમાં નોકર ચાકર હાફળ ફાફળ બેસે, ને મારા ઘરમાં કીડી સુદ્ધા દબામ પૂર્વક બેસે. આ વટ કવિનો, અને આ મૈત્રી, ચકલી હોય કે કીડી હોય, કાગડો હોય કે કબૂતર હોય, કોઈ પતંગિયા હોય, આ જ તો કવિની મૂડી છે અને કવિતામાં એ જ આવ્યા કરે છે. તો મૈત્રી ભાવનું પવિત્ર જળનું મુજ હૈયામાં વહ્યા કરો, શુભ થાઓ આ સકલ વિશ્વનું. સર્વેના સુખીનો બનતુ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાન પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ માપને. એ જ ભાવના છે. અને ચિત્રભાનુજીની આ કવિતા મને બહુ જ ગમે છે, કારણ કે પછી જેમ જેમ વાંચતા જઈએ એમ ખબર પડે કે કેટલી સુંદર વાત આપણા જીવનને બનાવી છે. અને આમ કરતા કરતા એક મને અદ્ભુત, સાહેબ હવે હું તમને જે કહેવા જઈ રહ્યો છું ધીમે ધીમે પરાકાષ્ઠામાં, થોડીક 2-3 જે લાઈનો છે મારી પાસે જે ગુજરાતી સાહિત્યની શિરમોર કવિતાઓ છે, અને હું હંમેશા આ બધા શેરને મસ્તક નમાવું છું. કવિ રાજેન્દ્ર શુક્લ નામના આપણે એક કવિ છે, સરસ દાઢી રાખે છે, રુદ્રાક્ષી કવિ છે, અદ્ભુત કવિતાઓ લખે છે. એમણે ઘણા શેર લખ્યા છે, પણ એક શેર એવો લખ્યો છે સાહેબ કે નિત્ય નિત્ય વંદન કરીએ, અને એમ થાય કે હવે આનાથી આગળ એટલે શાસ્ત્રમાં જે બધું લખ્યું અહીં આવી ગયું. એમણે સરસ છે લખ્યું, સાંભળો બહુ જ પ્રેમથી સાંભળો. આપણે 70 વર્ષે હોઈએ અને અને એને સમય નથી નક્કી કર્યો, તમે તમારી રીતે નક્કી કરજો. એને શું કીધું છે કે આટલે પહોંચ્યા પછી બસ આટલું સમજાય છે. આટલે ને આટલાનો સરસ ફરક છે, જોજો. આટલે પહોંચ્યા, હવે આટલે એટલે કેટલે, સૌની પોતપોતાની દિશા હશે. સૌ તમે બધા ચાલી રહ્યા છો, હું ચાલી રહ્યો છું, મને ખબર છે હું ક્યાં ઊભો છું, તમને ખબર છે તમે ક્યાં ઊભા છો. હા, તો આટલે પહોંચ્યા પછી બસ આટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે. સાહેબ કેવો અદ્ભુત શેર છે, કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે. જો ભી ભલા બુરા હૈ અલ્લાહ જાનતા હૈ, જો ભી ભલા બુરા હૈ અલ્લાહ જાનતા હૈ, બંદે કે દિલ મેં ક્યા હૈ અલ્લાહ જાનતા હૈ. અને યે સુબહ શામ દેખો યે ધૂપ છાંવ દેખો, સરસ શેર જા, યે સુબહ શામ દેખો યે ધૂપ છાંવ દેખો, યે સબ ક્યું હો રહા હૈ અલ્લાહ જાનતા હૈ. બધું ભગવાનને ખબર છે, ક્યાં શું કામ સૂર્ય ઉગે છે, શું કામ આથમે છે, આ ઠંડી ગરમી શું કામ છે. ઓર જાકર જહાં સે કોઈ વાપસ નહીં હૈ આતા, એમાં સરસ શેર છે કે જાકર જહાં સે કોઈ વાપસ નહીં હૈ આતા, વો કોણ સી જગા હૈ અલ્લાહ જાનતા હૈ. આપણને ખબર નથી આપણે ક્યાં જશું, આવડા મોટા અંતરિક્ષમાં આપણે ક્યાં ભળી જશું, આપણો જન્મ થશે તો કેવો થશે, ક્યાં હશું, આપણને કંઈ જ ખબર નથી, પણ અલ્લાહ જાણતા હૈ. એટલે આટલે પહોંચ્યા પછી બસ આટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે. અને આવો એક માતબર શેર વાંચ્યા પછી, એવો જ એક અદ્ભુત માતબર શેર, કદાચ હું આ છેલ્લો શેર વાંચીશ, પછી આગળ નહીં વાંચી શકું, કારણ કે હવે મને એમ થાય છે કે જે કહેવાનું હતું એ થોડામાં ઘણું ને ઘણામાં થોડું જે હોય એ થયું છે. રાજેશ વ્યાસ મિસ્કિન નામના એક શાયર છે, અને ચલો ગુજરાતમાં પણ આવવાના છે, એટલે તમારી જાણ ખાતર કહું છું કે એમણે આ શેર લખ્યા પછી મને એમ લાગે છે મને કંઈ ન લખ્યું હોત તો પણ આપણે એમને સલામો કરવી પડત, એટલો અદ્ભુત શેર લખ્યો છે. બહુ જ અદ્ભુત શેર છે, અને આ તમે ગળે વાળી મીઠો વાળી અને આજના પ્રસાદ રૂપે લઈ જશો તોય મને ગમશે, એટલો સરસ શેર છે. કહેવાનું આટલું જ છે એમનું કે તારું કશું ન હોય તો છોડીને આવતું, જાણે પરમાત્માના મોઢામાં મુકાયેલો આ શેર હોય અને પોતાના સર્વ દુનિયાના લોકોને કહેતા હોય ઉપરથી ઉભારીને, એવો આ શેર છે. કલ્પના કેટલી અદ્ભુત છે કે તારું કશું ના હોય, તું એમ કહે છે ને આ ભગવાન કંઈ મારું નથી, અચ્છા કંઈ તારું નથી, ઠીક છે તો સાંભળ, તારું કશું ના હોય તો છોડીને આવતું અને તારું જ બધું હોય તો છોડી બતાવતું. આહા હા હા, સાહેબ કેટલો અદ્ભુત શેર છે, કશું છૂટતું નથી આપણાથી, છૂટી જાય છે દેહ પણ પેલો રાગ દ્વેષ નથી છૂટતા, અને આપણી યાત્રા તો રાગથી વિતરાગ સુધીની છે, કેટલો મોટો પંથ કાપવાનો છે. અને એટલે તારું કશું ન હોય તો છોડીને આવતું, તારું જ બધું હોય તો છોડી બતાવતું. મારે અહીંથી વધારે કશું કહેવું નથી, કારણ કે આ યાત્રા એવી છે કે બોલીએ તો ઘણું બોલાય પણ થોડું બોલીને જે મીઠાશ જળવાઈ રહે એની એક મજા હોય છે. અને 40-50 મિનિટનો પિરિયડ જે ક્લાસમાં લેવાતો હોય છે, અરે મેમ મને 1 કલાક સુધી આમ ઠીક છે, અરે પણ અને વધારે થશે 1.5 કલાક તો, પણ છતાં તમે કહો તો 10-1 મિનિટ આપણે 1 કલાક સુધી બોલી શકીએ, જરાક આપને વાંધો ના થશે, પાણી પીવું. એટલે ધર્મશાસ્ત્રોની આપણને કંઈ વાંધો નથી, જે છે બધું બરાબર છે, પણ દરેક માણસે પોતાનો રસ્તો તો જાતે જ બનાવવો પડશે, આમાંથી જ શોધવો પડશે કે આ મારો રસ્તો આ છે. એટલે આ કોઈ એક શેર કે કોઈ એક પંક્તિ કે કોઈ એક વાક્ય કે કોઈ એક સૂત્ર જો આપણને અડી ગયું તો આપણું કામ પૂરું થઈ ગયું. પણ સૌથી વધારે મજા ક્યાં આવે છે કહું તમને, જ્યારે કથા ચાલતી હોય,
ખાસ મેં તો જોયું છે ત્યારે ઊંઘ બહુ સરસ આવતી હોય છે. પરમ સત્ય છે આ. તમે એવા પેલું લેક્ચર ચાલતું હોય ને એવી મજા આવે. એક બાપુ આવી કથા કહેતા હતા અને પછી કથામાં એવું બોલ્યા બાપુ કે ભાઈ જે માણસ આવી રીતે ઊંઘી જાય કથામાં કે સત્સંગમાં પછી એને બીજો જન્મ ગઢેડાનો મળે. એટલે પેલા કાકા તો એક ઊંઘતા હશે થોડા ઝપકી ગયા. છેલ્લું વાક્ય સંભળાયું સપ્તાહ મતલબ કથા પૂરી થઈ દોડતા દોડતા આવ્યા અને પછી કહેવા લાગ્યા કે હે બાપુ આવી રીતે ઊંઘી જઈએ તો ખરેખર ગઢેડાનો અવતાર આવે તો મારું શું થશે એમ કહેવે. તો કે જુઓ ભાઈ એકનો એક અવતાર બીજી વાર ભગવાન નથી આપતા. એટલે પણ હા સત્સંગ એવી જગ્યા છે ને કે સાહેબ બહુ મસ્ત ખરેખર મેં અનુભવ કર્યો છે ઊંઘવાના. એ જેમ તમારે કોઈ પિલ્સ લેવાની જરૂર નહીં, આરામથી ટ્રાન્સમાં પહોંચી જાઓ અને બે કલાક સરસ રીતે નીકળી જાય તમારા. પણ ખરેખર એ જાગવાની જગ્યા છે. હા જ્યાં જાગવાનું છે ત્યાં જીવને ઊંઘ આવે છે. એટલે સુરેશ દલાલની પંક્તિ છે કે જેણે મને જગાડ્યો. પેલું પુષ્ટિ માર્ગમાં આજે ભાભીએ સરસ વાત છેડી અમે ગાડીમાં આવતા હતા. એક કે જો ભગવાન જે છે તો કાયમ જાગતા જ છે. તો પુષ્ટિ માર્ગમાં કે બીજા માર્ગમાં તો ભગવાન સુવડાવી દેવામાં આવે પણ પાછા જગાડવામાં આવે. તો કે આ બધું શું એમ. હવે એનો જવાબ એવો છે એટલે હું કંઈ જવાબ આપવા નથી આવ્યો પણ મારા મનમાં જે ભાવ છે એવો છે કે યથાપિંડે તથા બ્રહ્માંડે. એ લોકોમાં એવું છે કે જેવું આપણા દેહ સાથે હોય જે આપણે અનુભવીએ એવું ભગવાન પણ અનુભવે. આપણો ભગવાન આપણા જેવો, જેમ આપણું બાળક આપણા જેવું હોય એમ આપણો ભગવાન આપણા જેવો એવું એક. એટલે શું આ તો માન્યતાઓ છે પોતપોતાની. હા ભગવાન સાથે રહેવાની એટલે લગમ કે આપણે ઉઠીએ તો આપણી સાથે આપણો ભગવાન ઉઠે, આપણે સૂઈએ તો આપણી સાથે ભગવાન સૂઈ જાય. સિમ્પલ. જેમ બાળકો નહીં એટલા ઢીંગલા સાથે રમતા હોય તો પોતાના બેબીને પોતાની જોડે સુવડાવી દે રાત્રે, પછી ઉઠાડે, પછી એની પાસે નવડાવે, કપડાં પહેરાવે, કેવું બધું કરે ને, બિલકુલ ડિટ્ટો ટુ ડિટ્ટો કરતું હોય. આપણને ખબર છે કે આ બધું ઠીક છે પણ છતાં એનો ને એનો સંબંધ પાક્કો હોય. અને એ દિવસે જો પેલું એને બચ્ચું ના મળે, પેલું એનું ટેડી બેર, તો ઊંઘ ના આવે બચ્ચાને. ના એને જોઈએ છે. એટલું જ નહીં, કેટલાક બાળકો તો પેલા ડોગ્સ સાથે પણ એટલા માયા થઈ ગઈ હોય ને કે ડોગ્સને ખવડાવે, એને પીવડાવે, નવડાવે, એની સાથે એને હાથ ફેરવીને સુવડાવે પછી સૂઈ જાય. તો જો ડોગ સાથે તમારી આવી માયા થતી હોય, ટેડી બેર સાથે માયા થતી હોય તો કેમ ઈશ્વર સાથે ના થાય. અને એટલે યથા પિંડે તથા બ્રહ્માંડે એવા એક ભાવથી એ લોકો ભગવાન એવી રીતે સુવાડે છે ગાડે. પણ પછી સુરેશ દલાલને આ પ્રશ્ન તમારી જેમ થયો એટલે એમણે પંક્તિ લખી કે જેણે મને જગાડ્યો એને કેમ કહું કે જાગો. સવાલ તો એ છે તમને કેવી રીતે જગાડી શકો, તમે તો મને જ જગાડ્યો છે. એટલે મૂળ વાત છે ને આપણે સૂતા છીએ, ટૂંકમાં મોહની નિદ્રામાં છીએ. અને એક જણે સરસ કહ્યું છે કે તમારા શ્વાસ જે છે એ શ્વાસ ખૂટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય તો એને મોત કહેવાય અથવા મોહ કહેવાય. પણ તમારા ઈચ્છાઓ ખૂટી જાય અને શ્વાસ બાકી રહી જાય તો એને મોક્ષ કહેવાય. જીવતે જેવી ઈચ્છાઓ બધી નીકળી જાય, આહાહા કેવી સુંદર અવસ્થા આવે. કશું ન જોઈએ, તારું કશું ન હોય તો છોડીને આવતું, તારું જ બધું હોય તું. એટલે પેલા રહીશ મણિયાનું પેલું અદ્ભુત મુક્તક છે, મને બહુ જ ગમે છે આ મુક્તક. એ કહે છે કે જુવાની જાય છે ક્યાં વૃદ્ધ બનતા વાર લાગે છે. જુવાની જાય છે ક્યાં વૃદ્ધ બનતા વાર લાગે છે. તમે ફટાક દે વૃદ્ધ, 40-50 વર્ષ એટલે શું કઈ નહીં. જુવાની જાય છે ક્યાં વૃદ્ધ બનતા વાર લાગે છે પણ જીવન જીવતા રહીને બુદ્ધ બનતા વાર લાગે છે. જીવન જીવતા રહીને બુદ્ધ બનતા વાર લાગે છે. અને પછી બહુ સુંદર પંક્તિ લખી છે કે કશું પાસે ન હો જાજુ અને કશાની ખેવના ન હો. સાહેબ બંને વસ્તુ અદભુત છે. પહેલી વાત તો એવું છે કે એટલે મારા મનમાં એવું છે કે 60-70 વર્ષ થાય ને પછી ધીમે ધીમે ખંખેરતા જવાનું. કારણ કે છેલ્લી ઘડીએ ખંખેરીએ ને તો બધી ધૂળ એકદમ તો નહીં છો, એકદમ તો ના ઉખડે, પછી તમે બહુ મોડા પડી જાઓ, બહુ જ મોડા પડી જાઓ. એટલે તમારે લિમિટ નક્કી કરવી પડે કે મારે 60 કે 62 કે 65 પત્યું પછી આઈ સ્ટોપ સમવેર. અને પછી તમારી પાસે જે છે ને એ આપવા માંડો, છોડવા માંડો. એક જણું સરસ સૂત્ર છે મને એ સૂત્ર મારા કેલેન્ડરમાં ઘરમાં છે, મને બહુ ગમે સૂત્ર, કે જીવનનું સૂત્ર આવું હોવું જોઈએ. શું? તો કે પહેલા મેળવવું, પછી આપવું, અને પછી છોડી દેવું. પહેલા તમે મેળવી બતાવો, તમારામાં તમારામાં ઘટ છે, યુ પ્રૂવ ઇટ કે તમે કંઈક મેળવી શકો એમ છો. પછી જ્ઞાન હોય, કીર્તિ હોય, સત્તા હોય, સંપત્તિ હોય, જે પણ હોય, પણ પહેલાં મેળવો. અને તમે મેળવો ને જેટલા વર્ષથી એટલા વર્ષથી આપતા શીખો. એ આપવાનું અઘરું આવે છે થોડુંક. અમારા કવિઓને જ્યારે અમે કવિ સંમેલન કરવા જઈએ ને, એટલે એની વાત નથી, હું ગુજરાતની ખાસ કરીને વાતો કરું છું. કવિ સંમેલન કરવા જઈએ અમે, એટલે પહેલાં ફોન પર પૂછે કે ભાઈ કેટલા જણા આવશો, એટલે હું સામેથી પૂછ તમારે કેટલા જણ જોઈએ. આપણે સામે ખબર છે કે આ સોદાબાજી કરે છે, આપણે પૂછે કેટલા ભાઈ તમારે કેટલા જણ જોઈએ. હું તો એકલો 2 કલાક બોલીશ, તમે કહેશો તો 4 જણે 2 કલાક બોલી શકીશ. તો કે ના, તમે 4-5 જણા આવો, સારું. પછી કે બીજો તરત જ સવાલ કે તમારું બજેટ કેટલું થાય, એટલે હું કહું આટલું થાય. એક કામ કરો, તમે આમાં આટલા ઓછા કરી નાખો. તો મેં કીધું એમ રાખો, ચલો આપણે વાંધો નથી, એટલે આપણે ઓછામાં જઈએ. આપણે હવે પૈસાનો કંઈ બહુ મહત્વ નથી હોતું કે ભાઈ 2-5-10 હજાર ઓછા, એમાં કંઈ બહુ ફેર નથી પડતો આપણને. પછી આપણે ત્યાં જઈએ ને, એટલે 300 ને બદલે 400 રૂપિયાવાળી થાળી બધાને જમાડતા હોય. અને પછી પેલા કેટરર્સ એમ કહે ને કે 10-20 વધી ગઈ છે, તમારે બીજા 5 હજાર આપવા પડશે, તો ફટ દઈને આપી દેલો. ત્યાં જરાય વાંધો નથી, કારણ કે ત્યાં જમવાનું છે. પણ એક કલાકાર હોય, એને આપવાનું હોય ત્યારે હંમેશા જીવ બળે 2000-5000-10000 ઓછા જ કરો. તો પહેલાં ઓછા કરો, તમે ઓછા કરો, શું કામ પણ? અરે કલાકાર રાજી ખુશીથી તમને એવું ભરી દેશે ને, આ ખોરાક તો કાલે ખાધો ને કાલ પરમ દિવસે નીકળી જશે, એ કંઈ રહેવાનું નથી. પણ કંઈક સાંભળેલું હશે ને સાહેબ, તો વર્ષો સુધી યાદ રહેશે. તમે કોઈને કહી શકશો કે જે મેં આ વાત સાંભળી છે અને કેવી સરસ પંક્તિ છે સાંભળ, તો યુ કેન પાસ ધીસ થિંગ, આ તો બહુ મોટું જ્ઞાન છે અને તમને મળી રહ્યું છે. એને મને સોદાબાજી. એટલે ઘણા લોકો મેળવવું પહેલાં તો, પછી આપવું. અને એક વાત કહું, તમે આપવાની જેટલી પ્રેક્ટિસ વધારે હોય ને, આ આખી પ્રેક્ટિસ છે, રિયાઝ છે આખું, તમે આપતા રહો આપતા રહો આપતા રહો આપતા રહો, પછી છૂટવા માંડે, પછી છોડતા રહો, છૂટે 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 છૂટે, એક એવું સ્ટેજ આવે પછી તમને કંઈ અડે નહીં. તમે આપો ને તો તમને ના થાય કે મારું નામ આવવું જોઈએ, કે છૂટી ગયા તો કંઈ મો નાખ મારું જતું રહ્યું. સી પછી તમે બધું એક એવી સ્થિતિમાં આવી જાઓ કે નિરાશાઓ આશાઓ, આ તમે જે કહો છો ને વિતરાગની સ્થિતિની નજીક પહોંચી જઈએ આપણે, પછી આપણને કશું સ્પર્શે નહીં, આપણને કંઈ દુઃખ ના હોય કે મારું ગયું આવ્યું. એ એક સ્ટેજ પર આપણે પહોંચવું હોય, અને એટલા બધા પ્રયત્નો હોય કે તારું કશું ન હોય તો છોડીને આવતું, તારું જ બધું હોય તો છોડી બતાવતું. એટલે આ બધી વાત કરતાં કરતાં મને એક બીજો પણ સરસ એક સૂફી પ્રસંગ યાદ આવે છે કે મીરાબાઈના ગુરુની મને વાત કરી હતી, સોરી. આપણે જ્યારે સત્સંગ કરતા હોઈએ અથવા કંઈ પણ વાત કરતા હોઈએ ત્યારે આપણે કેટલા ગ્રાસ્પિંગ કરીએ છીએ, આપણું ગ્રાસ્પિંગ કેટલું છે અને આપણી શ્રદ્ધા કેટલી છે, એ 2 ફેક્ટર્સ બહુ અગત્યના છે, બહુ જ અગત્યના. અને તમને એક બીજી પણ ખાસ વાત કહું, એટલે હું બહુ મોટો માણસ નથી જ નથી, પણ એક વાત ચોક્કસ કહું છું કે જેને હું શ્રદ્ધા ના એને કદી સાંભળવાની, એ ટાઈમ પાસ જ છે આખું. આપણને ખબર જ છે કે આ માણસમાં મને શ્રદ્ધા નથી, પછી બોલે કે ના બોલે મને કંઈ ફેર નથી, તો વાય ટુ વેસ્ટ અ ટાઈમ. પણ જેનામાં શ્રદ્ધા હોય ને એની પાસે હંમેશા રહ્યો કે આ માણસ મને તારશે. મીરાબાઈ એમના ગુરુ રૈદાસ જાતે ચમાર જાતિના, ચમાર તમે જાણો છો, એ લોકો ચામડું કાપે, અને ચામડું કાપનાર આવા આવા રૈદાસને કશાની સ્પૃહા નહીં, કોઈ જાતની સ્પૃહા નહીં. એ એવા હવે મીરાબાઈને ચિંતા થાય કે અમારા ગુરુ બિચારા કશું કમાવાનું તો છે નહીં, એક નાનકડી ઝૂંપડી ફાટલી તૂટલીમાં રહે છે, તો હું કંઈ એને મદદ કરું. એટલે મીરાબાઈ ગુરુને મળવા આવે છે અને કહે છે કે તમારી જે કોઈ સેવા કરું, મારી પાસે બધું જ છે, તમારા માટે કોઈ સરસ ઘર બંધાવી દઉં નાનું, કે તમારું જે પણ વ્યવસ્થા કરી દઉં. રૈદાસ તો હસે છે કે દીકરા મારે કંઈ જરૂર નથી, જો મેં કીધું ને
કે મેળવવું આપવું ને છોડી દેવું, એ છોડી દેવાની કક્ષા પરનો માણસ છે, કંઈ અર્થતું જ નથી. એ પણ ચિંતા નથી કે સાંજે હું શું ખાઈશ. સાહેબ એ ચિંતા છૂટી જાય ને જાય, આ હા હા સુદામા, પછી કઈ ભગવાને જે કરવું એ કરે. તો મીરાબાઈને બહુ ચિંતા થાય છે, એટલે એક દિવસ છાને છપને એક એમનો હીરો એ ત્યાં મૂકે છે. ભાઈદાસને કહે છે કે જો આ હીરો મૂકું છું તમારા માટે, તમે ક્યારે પણ તકલીફમાં આવી જાઓ તો આ હીરો વેચીને તમે એમાંથી તમારું કામ કરી શકશો. એટલે કે ક્યાં તમે લઈ લો, તો કે મારે તો કંઈ જોઈતું નથી, એ તો ના જ પાડે, મારે કંઈ નથી જોઈતું. તો કે ના પણ તમારે લેવો તો પડશે. તો કે હું નહીં લઉં. પછી મીરાબેન થયું કે આ તો લેશે નહીં, એટલે એક છાજલી પર મૂકી દેશે કે ચાલો ને જ્યારે જરૂર પડશે ત્યારે ગુરુ વાપરશે. સાહેબ ગુરુ આવા હોય હો, મને આવા ગુરુ ગમે. આપણા ગુરુઓની તો વાત ના કરશો તમે, નિત્યાનંદ બાબા તમને ખબર છે, એ બોલાય નહીં એ બધું આ સ્ટેજ ઉપરથી પણ. કે પેલો અમુક તમે ફી ભરો ને તો તમને હોલમાં આવવા દે, સત્સંગ એવું કંઈક છે ને, એવું કંઈક છે, એવું સાંભળ્યું છે કે તમે અમુક રૂપિયાનો બહાર ચેક મૂકવો પડે, એ ચેક તમારો પાસ થયો હોય તો તમે આમાં પાસ થાવ, નહીં તો તમે ના પાસ. તો આ પ્રકારના સત્સંગો જ્યાં થતા હોય ત્યારે આવા ગુરુની વાત કરું છું રવિદાસની, કે જે હીરો મૂકીને જાય છે પણ એમને કંઈ પડી નથી, અને એક વર્ષ પછી મીરાબાઈ પાછા આવે છે અને રવિદાસને જુએ છે. એ સ્થિતિમાં રવિદાસ છે. પછી કહે છે કે ગુરુજી તમને કંઈ આખા વર્ષમાં કંઈ તકલીફ પડી હોય તો પેલો હીરો. તો કે કયો હીરો બેટા? તો કે હું ગયા. અચ્છા તો ત્યાં હશે જોઈ લે. અને જુએ છે તો હીરો ત્યાંનો ત્યાં જ પડ્યો છે, એને હાથ પણ નથી અડાડ્યો. આ મનની સ્થિતિ, આ કક્ષાએ માણસ પહોંચે. હવે એ રવિદાસની ખ્યાતિ બહુ ફેલાઈ ગઈ. ખ્યાતિ એટલી બધી ફેલાઈ ગઈ કે એ ગામનો રાજા, એને પણ નવાઈ લાગી, કેમ આપણે ત્યાં આવા સંત છે અને આવા નિસ્પૃહી છે, તો એની પાસેથી મારે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તમે જુઓ કે જ્ઞાન પ્રાપ્તિ માટે પણ માણસની લાયકાત હોવી જોઈએ. તમે રાજા છો, અક્કડતાથી જાઓ તો તમે એ રાજા આગળ કંઈ રાજા છો જ નહીં. એટલે રાજા પોતાનો વેશ બદલીને એ સંત પાસે જાય છે. અને રવિદાસ સવારનો સમય છે, રવિદાસ નાહી ધોઈ એમના ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં એક મોટી ટાંકીમાં ચામડું ઉકળતું હોય છે. એમનો તો ધંધો જ એ છે ચામડવાનો, એટલે ચામડું ગરમ પાણીમાં ઉકાળે છે એને સોફ્ટ કરવા માટે. ને રાજા આવે છે, વેશ બદલ્યો છે એને, પણ સંતથી તો કોઈ વેશ અજાણ રહેતો નથી, એટલે ઓળખી જાય છે. રવિદાસજી મનમાં ઓળખી જાય છે કે આવ્યો ભાઈ, તું બોલ શું કામ છે મારું. એટલે કે મને જ્ઞાન પ્રાપ્તિ માટે તમારી પાસે આવ્યો છું, મને કંઈક શીખવાડો, કંઈક જ્ઞાન આપો, કંઈક તમારામાંથી જે હોય તે. અરે રવિદાસ કે છે એમ, એક કામ કર, એમ કરીને એક મોટો ચમચો લઈને પેલા ઉકળતા ગરમ પાણીમાં જેમાં ચામડું બોળેલું એમાં એ પાણીનો ચમચો ભરે, કેમ કે પેલા આ પી લેતું. અને એક વાત કહી દઉં કે ઈશ્વર પણ છે ને પરીક્ષા લીધા વગર આપણને પાસે લેવાનો નથી. સો યુ હેવ ટુ ગેટ રેડી ફોર ધેટ એક્ઝામ, ઇટ કમ્સ. અરે ઇમિગ્રેશનમાંથી આ લોકો આપણો પાસપોર્ટ બરાબર જોયા વગર પાસ નથી થવા દેતા, તો પેલો તો ખેડો મોટો ઈશ્વર છે આ, એના એરપોર્ટ પર આપણને શું કામ દાખલ થવા દે ચેક કર્યા વગર. એટલે હી વિલ ટેસ્ટ અસ. એટલે આપણ રવિદાસે કીધું એમ જ્ઞાન પ્રાપ્તિ કરવી છે, ઓકે ચાલ તો આ પાણી પી લે. હવે રાજાને થાય કે યાર, એક તો આ ચમાર જાતિ, હા ભાવ કેવો, આ ચમાર જાતિનો માણસ છે, હરિજન જાતિનો, એ જમાનામાં તો આભડછેટ પણ બહુ હતી, એટલે આને તો અડાઈ પણ નહીં. હવે એ અડાઈ નહીં તો જવા દો, પાછું એના હાથનું ચામડાવાળું પાણી પીવાનું. અરે બાપરે, આ તો શક્ય જ નથી બોસ. પણ હવે સંતને નાય કેમ પાડવી, પ્રોબ્લેમ છે ને, નહીં તો કદાચ સંત રાજી ના થાય. ના કેમ પાડવી, એટલે એને આઈડિયા કર્યો. અને શું કર્યું, એને કીધું કે બાપજી ઓકે પાણી રેડો હું પી લઉં છું. અને એને આમ ખોબો કર્યો, સંતે ઉપરથી પાણી રેડ્યો. પાણી રેડ્યું, પેલા જરા પણ પીધું નહીં, આમ હાથ રાખ્યો, એથી બધું ઢોળાવા માંડ્યું. ઢોળાતું થોડુંક તો એને બાંહી પર પણ લાગી ગયું, અને બાકી બધું ઢોળી ગયું. અને એને ડોળ એવો કર્યો કે મેં પાણી પી લીધું. આપણે બધા આવા છીએ, હજી આગળ કહીશું. બધા જ આપણે આવા છીએ. આપણે ક્યાંય પણ સત્સંગમાં જઈએ ને ગમે એટલી સારી વાતો, છેલ્લે એમ કે ભાઈ સારું બોલતા હતા. અરે સારું બોલતા હતા નહીં, આપણા જીવન માટે બોલતા હતા. એમાંથી આપણે આજે શું લેવું છે, આપણે શું ગ્રાસ કરવું છે, નક્કી કરી લઈએ આજના છે. પછી એના માટે ડીલે શું કામ કરવું, જે વસ્તુ ગમી એ આથીને હમણાંથી ઉતારવાની, પતી ગઈ વાર્તા. તો આપણો ખોબો કાણો હોય અને આપણે બધું પાણી ઢોળી દઈએ. રાજાએ પણ એમ જ કર્યું. પણ બન્યું કે પેલો જે એમણે પાણી પેલું હતું જે અહીંયા એમની અહીંયા જે બધું બાણી પર લાગ્યું એને કારણે એમનો ડ્રેસ પર ડાઘ પડી ગયો. ડાઘ પડે પેલું લાલ ચામડું હતું ને એટલે ડાઘ પડ્યો. રાજા ઘરે જોયું કે યાર સારો ડ્રેસ બગડી ગયો, આ તો લોચો થઈ ગયો. એટલે એમણે એમના ધોબીને બોલાવ્યું અને ધોબીને કહ્યું કે ભાઈ હવે આ પહેરણ જરાક ડાઘવાળું થઈ ગયું છે, તો તું ધોઈને ડાઘ સાફ કર. પેલા કીધું સારું. હવે એ જમાનામાં તો વોશિંગ પાવડર નિર્મા અને એવું તો કંઈ હતું નહીં, એટલે એ જમાનામાં શું કરતા. તો પછી ધોબી ઘરે ગયો રાજાનું પહેરણ લઈને. અને પછી ધોબી પાસે એ વિશે સમય નહીં હોય, અથવા જો ભગવાનની અનુકૂળતા જો, મારે તમને એ કહેવું છે કે જેના પર કૃપા કરવી હોય ને એના પર જ કૃપા થાય. એટલે ધોબીએ કીધું એની દીકરીને કે બેટા એક કામ કર, તું છે ને મારી પાસે અત્યારે બીજા કપડાં છે, તું આ ડાઘ છે ને ધોઈ નાખજે, એટલે પછી પહેરણ સાંજે રાજાને આપી દઈએ આપણે. દીકરી કીધું સારું. અને એ વખતે મેં પહેલા પણ કહ્યું કે એવા સાબુ ને તા નતા, એટલે દીકરીએ સેટ પાણી લીધું અને પછી મોઢેથી એને ડાઘ ચૂસી લીધો. મોઢેથી ડાઘ જતો રહ્યો, બિલકુલ સાફ થઈ ગયો ડાઘ. પણ એ જે ડાઘમાં જે પાણી એના શરીરમાં ગયું, એ જ ઘડીથી ધોબીની છોકરી મંત્રો બોલવા લાગી, શાસ્ત્રો બોલવા લાગી, ઉપનિષદ વેદ આ બધું બોલવા લાગી. અને ધોબી ગભરાઈ ગયો કે આ શું થયું અચાનક મારી દીકરીને. બધા આસપાસના લોકો ભેગા થઈ ગયા કે આ, અને વાત પહોંચી રાજા પાસે. અને રાજા દોડતો આવે ને કે એમ કે આ જુઓ ને મહારાજ, આ મારી દીકરી અચાનક. અને પછી રાજાએ પૂછ્યું કે શું કર્યું તારી દીકરીએ. તો કીધું કે ખાલી આમ એને ડાઘ ધોવા આપ્યો હતો એને ચૂસી લીધો. પછી રાજાને ખબર પડી કે સાહેબ આ સુકાઈ ગયેલા ડાઘમાં આટલું જ્ઞાન હતું, પેલો સંત મને રીતસર અમૃત પાઈ રહ્યો હતો અને મેં એમાં શંકા કરી, બધું જ્ઞાન આ છોકરી માંગાવી ને હું રહી ગયો. આપણી નાનકડી શંકા છે આપણને કેટલી દૂર રાખે છે. સંત કોઈ દિવસ આપણું અહિત કરે જ નહીં, એ શું કામ આપણું અહિત કરે. પણ તમારામાં એટલી તો તાકાત હોવી જોઈએ ને કે હા તમે જે કરશો બરાબર છે. તો સાહેબ આટલી નાની વાત પરથી પેલી છોકરીને બ્રહ્મજ્ઞાન થઈ જાય છે અને જે જ્ઞાન લેવા રાજા ટળવડતો હતો એ રહી જાય છે. એટલે જે પાત્ર હોય ને ભગવાન એને જ જ્ઞાન સુધી પહોંચાડે, એને જ ભક્તિ સુધી પહોંચાડે. મને એવું લાગે છે કે તમે બધા પણ પાત્રદાન માણસ છો. કારણ કે નહીં તો આવી રીતે કેવી રીતે તમે રોજ આવી રીતે નિયમિત સત્સંગમાં આવી શકો. એ પરમાત્માની કૃપા હોય તો જ આવી રીતે આવી શકાય, બેસી શકાય અને વાત થઈ શકે. મારી આટલી વાત કર્યા પછી હું હવે અહીંયા પૂરું કરું છું અને તમને તમારામાં રહેલા પરમાત્મામાં હું વંદન કરું છું અને ઈચ્છા કરું કે તમારો સત્સંગ ખૂબ સરસ ચાલે. પણ એક દિવસ મેં જેમ કહ્યું એમ એક અક્ષાએ બધા નહીં તો કોઈ એક બે જણ આવી જાય તો એના દર્શન કરવા હું પાછો ઠેઠ મુંબઈથી અહીં ફ્લોરિડા સુધી આવીશ. કે તારું કશું ન હોય તો છોડીને આવતું, તારું જ બધું હોય તો છોડી બતાવતું. આપણે ભગવાન મહાવીરના ચરણમાં વંદન કરીએ. જય જગન્નાથ.
મુકેશભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર ધી એક્સલન્ટ સત્સંગ.